Sabres.
On demand. Follow Sabres Radio on Twitter and Facebook now.
હા, વો તો રમીએ રાસા એક એવો સ્વર જેણે ખરેખર ગુજરાતી સંગીતમાં એક નવા મુકામો સ્થાપિત કર્યા છે. આજે આપણે આવકારીએ પ્રેમસભર અને વાતચીત કરીએ એક એવા સુરીલા કલાકાર સાથે જેમને સમગ્ર વિશ્વ સંજય ઓઝાના નામે ઓળખે છે. આપણે ખૂબ જ ભાવપૂર્વક તેમને આવકારીએ આજના કાર્યક્રમમાં. નમસ્તે સંજયજી.
નમસ્તે જી. નમસ્તે.
કેમ છો જી?
આભાર. અને ખાસ આપણા શ્રોતા મિત્રો ને આપણા ખાસ લિસનર્સ ને મારા નમસ્કાર.
થેન્ક યુ સો મચ સંજયજી. અત્યંત આભારી છીએ આપના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી અને આપ અમારી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત થયા છો. તેવી માટે સબરસના અને વિશ્વભરના જે ગુજરાતી શ્રોતાઓ આપણને અત્યારે ઓનલાઈન સાંભળી રહ્યા છે તેઓ ખરેખર ભાવ વિભોર થઈ જશે.
નેચરલી, પણ મારે તો ખાસ એ કહેવાનું છે કે આ સબરસ રોડ ની જે એક્ટિવિટી છે તમારી, જે ઝુંબેશ છે, રાધર હું મિશન યુ આર દેર ટેકિંગ અપ, અને ગુજરાતી ભાષા, ગુજરાતી સંગીત, ગુજરાતી કવિતા અને લોકસંગીત ને જે તમે જે પ્રવૃત્તિથી આ સરસ રીતે આગળ લઈ જઈ રહ્યા છો અને લોકોને આદર્શ કરાવી રહ્યા છો, એના માટે હું સૌથી પહેલા તો આપનો આભાર માનું છું. આભાર એટલા માટે, ધન્યવાદ તો ખરા, પણ આભાર એટલા માટે કે આપણી કમ્યુનિટીનું કામ છે ને કમ્યુનિટીનું કામ તમે કરી રહ્યા છો, અને ત્યાંના દર્શક શ્રોતા મિત્રો પણ, ત્યાં આપણા જેટલા મિત્રો છે બધા સાંભળનારા, એ લોકોને પણ મારે ખાસ ધન્યવાદ કહેવા છે કે સમય કાઢીને આપ ગુજરાતી સંગીત સાંભળો છો. હું ચેરીશ ધીસ.
જી, થેન્ક યુ સો મચ સંજયજી. આપની શુભકામનાઓ બદલ એક નમ્ર પ્રયત્ન રહે છે કે આપણી ભાષા, આપણા સંગીતનો દર વખતે ઉત્સવ મનાવવામાં આવે. કોઈ અન્ય ભાષાઓ નાની નથી હોતી, પણ આપણી પોતાની માતૃભાષાની જે મીઠાશ છે એ અન્ય કોઈ ભાષામાં નથી. તો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. સંજયજી, ઘણી બધી વાતો આપની સાથે કરવી છે. સૌથી પહેલા જ્યારે સંજય શબ્દ નામ જે શબ્દ છે કાને પડ્યો ત્યારે એક જ સંજય જે છે એ સૌથી પહેલા મનમાં આવે, અને એ મહાભારતના સંજય જેને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી અને આખું મહાભારતનું યુદ્ધ એમણે જોયું હતું. તો આપની આ એવી કોઈ દિવ્ય દ્રષ્ટિ ખરી કે સંગીતમાં આગળ શું વધવાનું છે, શું થવાનું છે, એનો કંઈ આપ વિચાર કરો છો ખરા? સૌથી પહેલું તો એ જ મારે આપને પૂછવું છે, આપની દિવ્ય દ્રષ્ટિ કેટલી છે?
હવે આમાં બે વસ્તુ છે કે સંજય ની તમે વાત કરી તો સંજયના પાત્ર નું તમે, પણ એના જો એને સંજયના અર્થની જો હું વાત કરું તો સંજય માં સંધિ એટલે જોઇનિંગ ઓફ લેટર્સ,
બિલકુલ
સમવત્તા જય, સમજય એટલે સમતાથી, યોગ્યતાથી જેની વિક્ટરી, જય જેનો જય થાય છે એ છે સંજય. એટલે પાત્ર તો ખરું, દિવ્ય દ્રષ્ટિ તો ખરી, પણ યોગ્યતાથી જેનો વિજય થાય છે એ સંજય. એટલે મારે સતત મારી યોગ્યતા માટે સભાન રહેવું પડે. સૌથી પહેલા તો હવે જો અર્થની વાત કરીએ તો એ દ્રષ્ટિએ જોઈએ તો, અને સભાન રહેવું પડે એનો અર્થ એ થયો કે મહેનત કરવી પડે.
બિલકુલ.
અને મહેનત નો કોઈ વિકલ્પ નથી, કોઈ પણ વ્યવસાય હોય, કોઈ પણ હોય. અને તમે જે દ્રષ્ટિથી આગળ ઉપરનું ફ્યુચર શું હોય શકે, શું પ્લાનિંગ હોય શકે એનો રેફરન્સ પૂછ્યો, તો આ બધાનું મૂળ મેં તમને કહી દીધું કે હાર્ડ વર્ક ઇઝ ધ બેઝ ઓફ એવરીથિંગ.
બિલકુલ.
અને આપણે જેમ તમે ત્યાં રહીને આ ગુજરાતી ભાષા માટે કરી રહ્યા છો કામ, એમ અમે પણ અહીંયા રહીને ગુજરાતી ભાષા માટે ગાઈને, સંગીત પીરસીને ગુજરાતી ભાષાને ચેરીશ કરી રહ્યા છીએ.
બિલકુલ.
મને પર્સનલી તમારા પ્રશ્નના જવાબમાં એવું કહેવાનું મન થાય કે ગુજરાતી ભાષાનું જે આપણું સંગીતનું ને કવિતાનું એલિમેન્ટ છે ને, એ ઘણા બધા લોકો એવું માને છે કે વેનિશ થઈ રહ્યું છે,
ઇટ્સ
ગોઈંગ અવે.
બિલકુલ.
પણ હું થોડું જુદું માનું છું. મને એવું લાગે છે કે એ હમણાં થોડા વર્ષ છે ને તે ગુજરાતી ભાષાને કઈ વાંધો આવવાનો નથી.
બિલકુલ.
એનું કારણ છે કે બધા જે આપણા બધા તમારા જેવા ને આપણા બધા જેવા જે લોકો જે કામ ઉપાડી રહ્યા છે અને ગુજરાતી ભાષાને ફોરવર્ડ કરવા માટે ન ભૂલાય એના પ્રયત્નો કરી રહ્યા છે, એની સામે આપણા લિસનર્સ પણ એવા છે કે જે લોકો સમય કાઢીને અને ગુજરાતી ભાષાની મીઠાશને માણવા માટે સદાય ઉત્સુક હોય.
બિલકુલ.
આ બધું જોતા મને એવું લાગે છે કે ગુજરાતી ભાષાનું જે કવિ સંગીત છે અને લોકસંગીત છે એને હમણાં થોડા વર્ષો કોઈ
વાંધો નહીં આવે, બિલકુલ બિલકુલ.
અને બસ આપણે બધા મહેનત કરીને એને જીવંત રાખવા.
જી, તદ્દન સાચી વાત આપે કહી. અને સંજયજી, આપના તો પરિવારમાં ત્રણ ત્રણ પેઢીથી સંગીત ની જે પરંપરા છે એ ચાલી આવે છે. આપના માતા પિતા, આપ અને આપના પુત્ર ડોક્ટર પાર્થ ઓઝા, તેઓ પોતે પણ સારા સંગીતકાર અને તે ઉપરાંત અચ્છા એ અભિનેતા પણ છે. તો આ રીતે જે સંગીત આપને ગળથૂથીમાં મળ્યું, શું માત્ર એ જ કારણ હતું કે આપ સંગીતની દુનિયા તરફ વળ્યા, કે પછી કોઈ એવો બીજો લગાવ પણ હતો? કારણ કે ઘણી વખત એવું થાય કે જરૂરી નથી કે જે બિઝનેસમેન હોય એનો દીકરો બિઝનેસમેન થાય કે કલાકારનો દીકરો પણ કલાકાર બને, પણ કારણ કે અંદરથી થોડું હોવું જોઈએ. તો કયું કારણ હતું આપના માટે સંગીત તરફ વળવાનું?
મને પર્સનલી છે ને, અમારા ઘરમાં સંગીત નું તો વાતાવરણ પહેલેથી બાળપણથી.
જી જી.
અને મારા માતૃશ્રી છે, મારા મધર ઉમાબેન, ઉમાબેન ઉઝા, એ શી વોઝ અ ગ્રેટ સિંગર ઓફ અવર ટાઈમ.
બિલકુલ.
અત્યારે પણ ઇવન અનફોર્ચ્યુનેટલી શી ઇઝ કન્ફાઈન ટુ બેડ, પણ સુતા સુતા પણ એ જે સરસ ભાગ્યા તૂટે અવાજમાં ગીતો ગણગણે છે, હજી આજે પણ મને બહુ જ ગમે છે.
બિલકુલ.
એટલે સૌથી પહેલા તો આઈ વોઝ ઇમ્પ્રેસ બાય ધ વોઇસ ઓફ માય મધર. That was a basic thing. And I enjoyed listening to her. I used to go to different concerts and jada jada sangeet na karyakramo ma ne garva ma ne bhajan ma hu jato.
Ji.
Ane mane gamtu.
Ji.
Etle sangeet mane gamtu to kharu chhe. Mara pita shri professor M.D. Ozra. He was a professor of English literature.
Ji, ji.
Ane he was not a singer. એક કાનસેન નતા, પણ
કાનસેન હતા જેવી રીતે અમે અહીંયા છીએ બધા.
તમે કહો છો કાનસેન ની જરૂર વધારે હોય છે તાનસેન કરતા, પણ કારણ કે તાનસેન તો માત્ર ગાતો હોય છે, કાનસેન આને ફોરવર્ડ લઈ જવાની આખી પ્રવૃત્તિ કરતા હોય છે. મારા પિતાએ મને, અને એ બધું ગુડ એસ્ટ્રોલોજર આવ્યો, એટલે મારું ભવિષ્ય બાકી લીધેલું કે આ કલાકાર થાય એમ લાગે છે. એ ટ્રેક ઉપર માનસિક રીતે મને તૈયાર પણ કર્યો.
બિલકુલ.
અને બાય ધ ટાઈમ આઈ વોઝ ઇન કોલેજ, જે મ્યુઝિક ની એક્ટિવિટી વધતી ગઈ એ પ્રમાણે મને પણ પેલો મારો ક્રશ, આઈ કુડ ફાઇન્ડ માય ક્રશ, પ્રોફેશનલ ક્રશ ઇન મ્યુઝિક,
એન્ડ
ધેન આઈ ડિસાઇડેડ ટુ ગો ફોર મ્યુઝિક.
તો એની માટે આપે કોઈ વિધિસરની તાલીમ લીધી ખરી સંગીતમાં જવા માટે? કારણ કે ઘણી વખત એવું થાય કે આપ કદાચ આપના જે જન્મજાત આપની શક્તિઓ હોય એના દ્વારા આપ એ ક્ષેત્રમાં આગળ વધો, અને ઘણી વખત આપને તાલીમ પણ લેવી પડે. તો શું આપની એવી કોઈ ફોર્મલ ટ્રેનિંગ હતી ખરી?
હા જી, કારણ કે મારા માતૃશ્રી ઉમાબેનને તો સાંભળતો હતો.
જી.
પણ ટ્રેનિંગ વસ્તુ જુદી છે. એટલે મેવાતી ઘરાણાના ઓનરેબલ શ્રી કૃષ્ણકાંત પરીખજી પાસે મેં અહીંયા અમદાવાદમાં તાલીમ લીધી. એ મારી શાસ્ત્રીય સંગીતના રિયાઝ, કારણ કે સવારે ઉઠીને આપણે શું કરવું, તો ગીતો તો ગવાય નહીં, એના માટે પ્રેક્ટિસનો એક ચોક્કસ કાર્યક્રમ જોઈએ.
બિલકુલ.
એ બધા માટે તમારે ટ્રેનિંગ જરૂરી છે. તો એ મને કૃષ્ણકાંતજી એ ખૂબ સરસ રીતે ટ્રેનિંગ આપી, ઓનરેબલ કૃષ્ણકાંતજી, પંડિત કૃષ્ણકાંત પરીખ. અને બીજી ઓન ધ અધર હેન્ડ, કમર્શિયલ અને સ્ટુડિયોની અંદર સ્ટેજ ઉપર વોઇસને રજૂ કરવાની એક આખી અલગ પદ્ધતિ છે,
કે
જેમાં તમે આર ધ વે યુ ડુ ઇટ. અને કમર્શિયલ જે એ કામ કરતા કરતા જે વસ્તુ શીખાય, અને એ આખી જે તક આપવાની મને આખી એટીટ્યુડ જે બતાવી એ ઓનરેબલ સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસજીએ બતાવી. ગુજરાતનું ખૂબ જ જાણીતું નામ છે આજે પણ.
બિલકુલ.
અને ઓનરેબલ ગૌરાંગ વ્યાસજી જોડે મારે, ગૌરાંગભાઈએ ઘણા બધા રેકોર્ડિંગ એમના કાર્યક્રમોમાં મને ગાવાની તક આપી, અને એ આખો એક પાસું એ રીતે ડેવલપ થયું.
બિલકુલ બિલકુલ. હવે સંજયજી, જ્યારે આપ અલગ અલગ પ્રકારનું સંગીત રજૂ કરો છો, આપ એ ગાઓ છો, આપ એનું પોતાનું સંગીત આપો છો, એમાં આપે ટ્રેડિશનલ જે પારંપરિક ગરબાઓ છે તેનાથી માંડી ભક્તિ સંગીત, તે ઉપરાંત ગઝલો, લાઇટ મ્યુઝિક, આપે બધું જ ખેડાણ કર્યું છે. તો એમાં એ જે આપની તાલીમ હતી એનાથી આપને કઈ રીતે ફાયદો થયો? કે ઘણી વખત જે પારંપરિક ગરબાઓ હોય એના લય જુદા હોય છે, લાઇટ મ્યુઝિકનો એક આખો અલગ સૂર હોય છે. તો કારણ કે પૂછવાનું કારણ એ છે કે ઘણી વખત આપણા વિશ્વભરના શ્રોતાઓ આપણને સાંભળે છે, તો એમને લાગે કે કદાચ મારે આ ક્ષેત્રમાં જવું છે, મને સુગમ સંગીત વધારે પસંદ છે, મને ભક્તિ સંગીત વધારે પસંદ છે, મને ગરબાઓ ગાવા વધારે પસંદ છે. તો એમના માટે કયું માર્ગદર્શન હોઈ શકે આપના તરફથી જ્યારે એમને કોઈ પસંદગી કરવાની હોય? જી,
આ બહુ એક તમે બહુ કોન્ક્રીટ અને બહુ બેઝિક સવાલ પૂછ્યો છે.
જી,
ઠોસ સવાલ જેને કહેવાય.
જી,
બેઝિકલી એવું છે કે દરેક માણસની રૂચિ જુદી જુદી હોય છે.
જી,
દરેક માણસની અંદર કલા જુદી જુદી હોય છે અને દરેક માણસની એટીટ્યુડ જુદી જુદી હોય છે.
જી,
પણ શાસ્ત્રીય સંગીતની તાલીમ એ બેઝિક તાલીમ છે.
જી,
એટલે એમાં સ્વરોની લગાવટ અને એમાં અવાજનો ચાર્જિંગ અપ, ગળાની કસરત. તમે કોઈ પણ ગેમ રમતા હો પણ તમારે સ્પોર્ટ્સમાં જે નિયમ છે કે કોઈ પણ ગેમ રમતા હો તમારે વોર્મ અપ અને ચાર્જિંગ માટેની બેઝિક એક્સરસાઇઝીસ તો કરવી જ પડે.
જી,
અને એને માટેની તમારે પછી ઇન્ડિવિજ્યુઅલી જે ગેમ તમે રમતા હો એ ગેમ પ્રમાણેની કસરતો કરવી પડે.
બિલકુલ,
એટલે બેઝિક ક્લાસિકલની જે ટ્રેનિંગ છે એ એનાથી તમારો અવાજ ચાર્જઅપ થતો હોય છે.
જી,
ત્યારબાદ દેર આર આપણે પછી આપણે પોતે આપણે ચોઇસીસ પ્રમાણેનું આપણે સિલેક્શન કરવું જોઈએ, પ્લાનિંગ કરવું જોઈએ કે મને આ વસ્તુ શું થાય છે, મારે આટલું 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 કરવું છે. કોઈ પણ આ ક્ષેત્ર, ગઝલનું ક્ષેત્ર છે કે લોકસંગીત છે કે ભજન છે કે ફિલ્મના ગીતો છે, જે તમારી ચોઇસ હોય અને જે તમને શું થતું હોય, અને આમાંથી એક અથવા એકથી વધારે જે પણ તમે ક્ષેત્રો પસંદ કરો એ પ્રમાણેની તમારે અમુક પ્રેક્ટિસ નું માળખું તૈયાર કરવું જોઈએ.
જી,
અને તમારે બેઝિક પ્રેક્ટિસ ઉપરાંત આનું કોમ્બિનેશન કરવું જોઈએ.
જી,
અને એના પ્રમાણે તમારે રોજની પ્રેક્ટિસ એ જરૂરી છે.
જી,
અને તમારી પોતાની સેલ્ફ સ્ટડી ને સેલ્ફ પેલું જેને કહેવાય ને પ્રેક્ટિસિંગ
એટીટ્યુડ,
એ ખાસ ખાસ ઉપયોગી છે, જેમાં તમને તમારા પોતાના સિવાય કોઈ માર્ગદર્શક હોતું નથી.
બિલકુલ બિલકુલ,
ગુરુજી પાસેથી શીખીએ આપણે શાસ્ત્રીય સંગીત, પણ પછી આપણે જે કરવું છે એને માટેના પ્રયત્નો આપણે પોતે કરવાના.
બિલકુલ બિલકુલ,
એનું એક ક્ષેત્ર પસંદ કરીને એને માટે સતત શ્રવણ, સિનિયર કલાકારોને સાંભળવાનું. સુગમ સંગીત મારું હોય, સુગમ સંગીતના સિનિયર કલાકારોને સતત સાંભળતા રહેવાનું. પછી આપણા હિન્દી ફિલ્મ ક્ષેત્રના જે બધા મહાન કલાકારો છે એ લોકોને આપણે સાંભળતા રહીએ, અને એ બધી એપ્લિકેશન સમજી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, એ બધું આપણું પોતાનું કામ છે. એટલે આ બધા ઘણા બધા કોમ્બિનેશન સાથે આપણે મેદાનમાં.
બિલકુલ બિલકુલ. હવે સંજયજી, આપે જયારે ગુજરાતી સંગીત ક્ષેત્રમાં પદાર્પણ કર્યું ત્યારે એક એવો આભાસ થયો કે ક્યાંક આ અવાજ બહુ જ જાણીતા મહાન ગાયક કિશોરકુમારના સ્વરને મળતો આવે છે, એવો એક આભાસ હતો કે આપ અમુક જે ગીતોમાં અમુક જે છાંટ આવે છે એ ઘણી બધી કિશોરકુમારના સ્વરને લગતી છે. શું એ આપે ક્યારે એવો પ્રયત્ન કર્યો છે ખરો, અથવા તો આપની ગાયકીમાં સ્વર્ગસ્થ કિશોરકુમારની કોઈ અસર દેખાય છે ખરી?
ચોક્કસ દેખાય છે, અને મેં તમને કીધું એ પ્રમાણે આપણે જે પણ ક્ષેત્ર પસંદ કરીએ ક્ષેત્રમાં અથવા તો સુગમ સંગીતના ભજનના ગરબામાં, એમાં તમે એપ્લિકેશન કેવી કરો છો સોંગને અનુરૂપ, એ એક શીખી અને શીખીને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની વાત છે. મને કોઈ કમ્પોઝિશન શીખવાડવામાં આવે કે આ સ્ટુડિયોની અંદર કે આજે આ ગીત તમારે ગાવાનું છે, તો આ ગીતમાં કઈ ટાઈપનો વોઇસ સુટેબલ છે, મારું એકદમ સંપૂર્ણ મૌલિક અવાજ સ્ટોન જરૂરી છે, કે પછી એની અંદર મારું પોતાનું કોઈ સ્વરાંકન હોય તો એમાં જે ગરબો આપે સંભળાવે એમાં બિલકુલ ફ્રેશ નેચરલ વોઇસમાં
ઉતારે.
બીજા કેટલાક ગીતો છે જેની અંદર એવો ઢાળ એવો લગણ જે જરૂરી હોય એ સ્ટાઇલ કે જેમાં એનહેન્સ કરે કમ્પોઝિશન, કે આપણને એમ થાય કે ધીસ કેન એનહેન્સ ધ કમ્પોઝિશન એન્ડ ધ રિચનેસ ઓફ ધ સોંગ, તો આપણે એનો ઉપયોગ કરતા હોઈએ.
બિલકુલ,
એટલે દરેક જનરેશન જે આપણે સ્કૂલ કોલેજ દરમિયાન ભણતા હોઈએ ત્યારે જે સંગીત આપણે સતત સાંભળતા હોઈએ, જેમ કે અત્યારના કલાકારો, અત્યારના છોકરાઓ યંગસ્ટર્સ જે છે એ બધા જ કલાકારોને અત્યારે અરિજિત સિંહ કે સોનુ નિગમના અવાજનો ખાસ અહેસાસ સતત થતો હતો. તો એવી જ રીતે અમારા જમાનામાં રફી સાહેબ ને કિશોરદા ને હતા, સુગમ સંગીતમાં ઓનરેબલ પુરુષોત્તમ ઉપાધ્યાયજી હતા, શાહજી છે, એ લોકો આ બધા કલાકારો જે છે એ બધાને સતત આપણે સાંભળતા હોઈએ. ત્યારે ક્યાંક ને ક્યાંક એ લોકસંગીત હોય કે સુગમ સંગીત હોય, ગુજરાતી ગીત હોય કે ફિલ્મનું ગીત હોય, તો એમાં એ ટોનનું ઇમ્પ્લિમેન્ટેશન આવે.
બિલકુલ,
એટલે માત્ર એમના ગીતો ગાવાની તો ખૂબ મજા જ આવે, દરમિયાન આપણે પણ ગાતા જ.
બિલકુલ,
માત્ર માત્ર એમના ગીતો એના એ જ સ્ટેજ ઉપર ગાવા કરતા એમની જે એપ્લિકેશન છે જુદી જુદી ટોનની, કે વિસ્પરની કે લાઉડનેસની કે જે પણ તાન મૂર્તિઓની, એ બધું લઈ અને એને આપણા પોતાના સંગીતમાં આપણા ગીતોમાં જો આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો બહુ સરસ છે. આમ ઉભો થાય.
બિલકુલ,
એટલે એનો જવાબ આ હશે.
જી, અને જયારે આપણે આ વાત કરી છે તો આપના સ્વરમાં અમને એવું કોઈ ગીત સંભળાવો, અમારા શ્રોતા ભાઈઓ અને બહેનો ખરેખર ખુશ થઈ જશે. સંજયજી,
જરૂર, હું છે ને તમને એક મારું ક્રિએશન પોતાનું સંભળાવું.
જી જી,
અને એ એક ગઝલ છે અને સ્પિરિચ્યુઅલ એનો આસ્પેક્ટ પણ છે.
જી,
અને એ બહુ સુંદર શબ્દો છે જનાબ ઝાકિર ટંકારી કરીને આપણા શાયર છે.
જી,
એમની આ ગઝલ છે અને એમાં સરસ એક એડ્રેસિંગ છે આપણા જેવા કોણ માણસ ને, કે ફકીરા કહીને એક એડ્રેસિંગ.
જી જી જી,
મારું એક એલ્બમ પણ છે હો ફકીરા.
જી બિલકુલ,
અને એમાં આ ગઝલ છે કે લે હાથે કરતાલ ફકીરા, સંતની સાથે ચાલ ફકીરા, એની મેળીએ બેસી ને થઈ જાય માલા માલ ફકીરા.
વાહ વાહ, ક્યા વાત.
એટલે આપણે સંત સમાગમ, કોઈ પણ એલ્ડરલી વ્યક્તિ, તમારા મા બાપ, જીવન, જો કોઈ ઈશ્વરમાં ના માનતો હોય તો પોતાની જાતની વાત કરીએ તો એના સમાગમમાં આપણે સાથે રહીને હેપીનેસની કેવી ચીજ મળે છે એની આ વાત છે.
જી બિલકુલ,
એ મારું કમ્પોઝિશન છે સંભળાવવા.
જી જી,
અરલે હાથે કરતાલ ફકીરા, સંતની સાથે ચાલ ફકીરા, લે હાથે કરતાલ ફકીરા, સંતની સાથે ચાલ ફકીરા, એની મેળી એ બેસી ને, એની મેળી એ બેસી ને થઈ જા માલા માલ ફકીરા, હો ફકીરા, હો સરકી જાશે એક જ પામા દુનિયા ને ના ઝાલ ફકીરા. ખેર છે કે સરકી જાશે એક જ પામા દુનિયા ને ના ઝાલ ફકીરા, દુઃખ ને ચિંતા ફેંક નદી માં, દુઃખ ને ચિંતા ફેંક નદી માં, માલિક મોટી ઢાલ ફકીરા, હો ફકીરા.
વાહ, વાહ, ક્યા વાત હે, ક્યા વાત હે. આપે આ જે ગઝલ આલ્બમ્સ બનાવ્યા છે, આપનું પોતાનું સંગીત છે, તો એક ખાસ પ્રશ્ન પૂછવાનું મન થાય છે એટલા માટે, કારણ કે થોડા સમય પહેલા આપણા ભારતના જે ધ્રુપદ ગાયકીના બહુ જ મોટા કલાકાર છે ચિંતન ઉપાધ્યાય, તેઓ જ્યારે અહીંયા આવ્યા હતા લેસ્ટરમાં, ત્યારે સબ્રસ રેડિયોની મુલાકાત તેમણે લીધી હતી અને બહુ સરસ વાત એમણે કરી હતી કે ઘણી વખત ગાયકી જે હોય છે એ એક તો પોપ્યુલારિટી હોય, એટલે એ પ્રકારની ગાયકી કે લોકોને કેવું ગમે છે એવું પીરસવું, અને કેટલું કેવું હોય છે જે સ્વાંતઃ સુખાય, કે જે આપણા પોતાના માટે આપણે એ રજૂ કરતા રહીએ, એ પ્રકારની ગાયકી. આપ જ્યારે કોઈ પણ સંગીત નક્કી કરો છો, આપ જ્યારે કોઈ પણ ગીતોની પસંદગી કરો છો, ત્યારે કઈ વાતને ધ્યાનમાં રાખો છો?
બેઝિકલી ગુજરાતી મ્યુઝિક આપણે સાંભળનારા જે શ્રોતા મિત્રો છે, મોટા ભાગનું ગુજરાતી ઓડિયન્સ હોય છે,
દુનિયા
અને વિદેશમાં જ્યાં પણ કાર્યક્રમ હોય ત્યાં ગુજરાતી વધારે હોય છે. એવું નથી કે એ જ હોય, હિન્દી મ્યુઝિક જયારે ગાઈએ ફિલ્મના ગીતો ત્યારે નોન ગુજરાતી લોકો પણ હોય,
પણ
બેઝિકલી સુગમ સંગીત જયારે હોય ત્યારે ગુજરાતી લોકો હોય. અને એમાં હું પર્સનલી એવો પ્રયત્ન કરું છું કે કોમ્બિનેશન હોય. કોમ્બિનેશન એટલે જે લોક ભોગ્ય હોય, જે લોકો એ લોકોને મોટાભાગના લોકોને જે સાંભળવું હોય એ હોય, અને એની સાથે સાથે આ કંઈક આવો નવો પ્રયોગ જે હોય એ પણ જો આપણે મૂકી દઈએ તો એ લોકોને ડાયજેસ્ટ કરવામાં પણ ઈઝી પડે. એકદમ બધા નવા ગીતો થોડું ઘણી વાર લોકોને થોડું ઇનડાયજેશન થઈ જાય.
બિલકુલ નથી સમજાતા.
હા, ઘણા બધા સળંગ આવી ગયા, એને બધું થોડા પોપ્યુલર આવે, થોડા આવા આવે, તો હું એવો પ્રયત્ન કરું છું કે માસ અને ક્લાસ બંનેને ગમે, અને એટલું જ નહીં પણ પોપ્યુલર ગીતો જેને ગમતા હોય એને પણ આવો નવો પ્રયોગ સાંભળવાની માનસિક સજ્જતા ઉભી થાય
પેલા
ગીતો સાંભળ્યા પછી વચ્ચે.
બિલકુલ,
એટલે એવું કોમ્બિનેશન કરીએ કે બધું થોડું થોડું હોય, બધા સ્વરાંકનો હોય જુદા જુદા સ્વરકારોમાં, તો પીપલ વુડ એન્જોય મોર.
બિલકુલ બિલકુલ. અને અત્યારે તો આપણું જે લોકસંગીત છે, આપણા ગરબાઓ વગેરે છે, વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત બની રહ્યા છે, અને આપ પણ અત્યારે ગરબા ક્ષેત્રમાં આપનું તો બહુ જ મોટું નામ છે, તો આપ વિદેશ પણ ગયા છો, અને મને યાદ છે કે 2009 માં જયારે આપ અહીંયા લેસ્ટર આવ્યા હતા ત્યારે આપની સાથેની મુલાકાત હતી. તો આવી જે દેશ વિદેશની યાત્રાના આપના પ્રસંગો બન્યા છે, એમાં લોકોનો પ્રતિભાવ આપની સમક્ષ આપના સંગીત તરફ કેવો રહ્યો? કોઈ એવી ઘટનાઓ બની જેમને કારણે આપને એ પ્રસંગો બહુ જ યાદ રહી ગયા, કંઈક એવું જે આપને હૃદય સ્પર્શી લાગ્યું હોય, અથવા તો એવી કોઈ ઘટનાઓ જે આપને જિંદગીભર યાદ રહે?
એવી ઘણી ઘટનાઓ હતી, પણ મને રિસન્ટલી મારી જે ટૂર છેલ્લી ટૂર હતી 2019ની અમેરિકાની યુએસએ ટૂર, એમાં ઓર્લેન્ડોમાં મારે ફ્લોરિડા સ્ટેટમાં મારા ગરબા હતા. અને એ ગરબાની અંદર યુઝ્યુઅલી બધા અપસ્ટેટ નોર્થ સાઈડના સેન્ટર્સમાં મેં વધારે ગરબા કરેલા. ઓર્લેન્ડોમાં ગરબા મારે પહેલી વાર કરવાના હતા, અને ત્યાં આગળ મેં એમને કહ્યું હતું કે ભાઈ હું પારંપરિક ગરબા ગાઈશ, અને મારા થોડા કમ્પોઝિશન હશે જે સુગમ સંગીતના કેટલાક પોપ્યુલર ગીતો હશે, હિન્દી ફિલ્મના ગીતો ગરબામાં ગાતો નથી. એટલે એમણે મને કહ્યું આયોજકે કે અહીંયા તો ટ્રેન્ડ છે એવો કે આપણે ગાવું પડશે. મેં કહ્યું જુઓ તમે, તમને નહીં વાંધો આવે, યુ એન્જોય, કારણ કે આપણી પાસે આપણા સંગીતમાં એવી બીટ છે, આપણા ગરબામાં એવી લય છે, એવો એક સ્પિરિટ છે કે તમને આમ ફેસ મારીને ગરબા કરવાનું મન થાય, અને જરાય વાંધો ના આવે. યુ ડોન્ટ નીડ એની અધર મ્યુઝિક ફોર ચાર્જિંગ અપ.
બિલકુલ.
એટલે પછી એમણે અમે કાર્યક્રમ પૂરો કર્યો, ત્યારે યુવાનોનું એક બે દિવસનો કન્સિક્યુટિવ કાર્યક્રમ હતો. એમાં બીજે દિવસે મને ભાઈએ યાદ કરાવ્યું કે આપણે પેલું તમે ગઈકાલે તો ગાયું નહીં, પણ આજે ફિલ્મનું ગાજો. એક કાર્યક્રમને અંતે યુથ પેલા કેટલાક યંગસ્ટર્સનું એક ગ્રુપ આવ્યું અને મને મળવા, અને એમણે મને કહ્યું કે તમે જે ગરબા ગાયા એ ગરબા એવા અમે એ સિક્વન્સ આવી સાંભળી જ નથી, કારણ કે આટલી સરસ ટ્રેડિશનલ ગરબાની તમારા પોતાના અને બીજા પોપ્યુલર ગુજરાતી ગીતોની જે સિક્વન્સ બનાવી એમાં વી ફોરગોટ ધ હિન્દી મ્યુઝિક.
બિલકુલ.
એટલે તમને કોઈ કમિટીમાંથી જો કહ્યું હોય કે તમે ફિલ્મના ગીત ના ગાયા, તો અમે તમને કહેવા આવ્યા છીએ કે તમે જે ગાયું ઇટ વોઝ એબ્સોલ્યુટલી પરફેક્ટ એન્ડ વી એન્જોયડ ધ સેશન. એન્ડ આઈ વોઝ હેપી કે ટ્રેડિશનલ, અને આમ પણ અત્યારે યંગસ્ટર્સમાં ટ્રેડિશનલ ગરબાનો વેવ છે ગુજરાતમાં તો ખાસ.
બિલકુલ.
અને ત્યાં પણ વિદેશમાં પણ હશે જાણશો.
બિલકુલ.
કે આપણે હિન્દી કે પંજાબી એ બધું બ્યુટિફુલ મ્યુઝિક છે, પણ એનો સમય જુદો છે. જ્યારે આપણે એ કરીએ છીએ ત્યારે ગરબા નથી ગાતા.
હાજી હાજી.
એટલે એનો પણ એક ચાર્મ છે. બેઝિકલી આ એક થયું, એમાં મને મજા પડી. અને બીજો પ્રસંગ મને યાદ આવે છે, મને હસવું આવે છે, કારણ કે એ રીતે વખતે ફની થઈ કે અમે એક જગ્યાએ કામ બહુ વર્ષો પહેલા હું કાર્યક્રમ કરતો હતો, અને એ કાર્યક્રમમાં હિન્દી ગીતો હતા, અને એમાં ગેસ્ટ તરીકે વિદેશી કેટલાક ત્યાંના પોલિટિકલ નાગરિકો હોય, અગ્રગણ્ય શહેરના એ આવેલા, અને મને કહેવામાં આવ્યું કે અમને મજા આવે એવું કઈ તમે ગાઓ. એટલે મેં એમને કહ્યું કે આઈ ડોન્ટ સિંગ વેસ્ટર્ન, આઈ લિસન ટુ વેસ્ટર્ન, આઈ લાઈક વેસ્ટર્ન, બટ આઈ ડોન્ટ સિંગ વેસ્ટર્ન. એટલે પેલા આયોજક મુજાએ મને કે કઈ કરવાનું યાર, એ આ લોકોને મજા આવે. એટલે મેં એમાં આપણે કિશોરદાની જે યુગલિંગ સ્ટાઇલ છે, એ યુગલિંગ સ્ટાઇલ જે અરડે એ યુઝ કરી, અને ઝુમરૂનું ગાયન, ઝુમરૂ એક જૂની ફિલ્મનું યુગલિંગ, અને વેસ્ટર્ન એપ્લિકેશન છે બેઝિકલી. એટલે સંગીત આવું ક્યારે ક્યારે કામ આવતું હોય છે એનું મારે ઉદાહરણ આપવું છે.
બિલકુલ.
એમાં લેંગ્વેજની કોઈ જરૂર નહોતી, યુગલિંગ અને સોંગ નો મૂડ એ લોકોએ પકડ્યો, અને દેવર સો હેપી કે દે વોન્ટેડ ટુ લિસન ટુ ઇટ અગેન.
એટલે
એ એક પ્રસંગ મને ખાસ યાદ આવ્યો.
જી જી. તો આપે યોડલિંગની વાત કરી, તો એક નાનકડો નમૂનો આપ અમને જરૂર સંભળાવો, જેથી આપણા શ્રોતા ભાઈઓ અને બહેનોને ખ્યાલ આવે કે સંજય ઓઝા કેટલા વર્સટાઇલ સિંગર છે, અને એમને એક નવો આભાસ થાય.
જી જરૂર. યોડલિંગ મારું પણ ફેવરિટ છે, કારણ કે એ છે ને તે વેસ્ટર્ન કન્ટ્રી મ્યુઝિકની પેટર્ન છે.
જી.
પહેલા 30s માં અમેરિકાના કાઉબોયઝ વેસ્ટર્ન પેલા જે કન્ટ્રી મ્યુઝિક સિંગર્સ હતા એ ગાતા હતા, જે કિશોરદા આપણા અહીંયા લઈ આવ્યા.
બિલકુલ.
હિન્દી ફિલ્મમાં.
જી.
બેરડે
ब्रिलियंट ब्रिलियंट संजय जी आप तो व्यस्त छो पर आवनारा आपना क्या प्रोजेक्ट्स आवी रहा छे जे विषय अमे आतुरतापूर्वक राह जोई शकीए कई नवुं संगीत आपनो आवी रह्यो होय
અત્યારે સિંગલ્સ નો ટાઈમ છે પહેલા જે સીડીઝ બનતી હતી અને સિંગલ્સ માં હું પર્સનલી એવું માનું છું કે બને ત્યાં સુધી નવું સંગીત જ હોવું જોઈએ આપણું પોતાનું ક્રિએશન હોવું જોઈએ જે મેં તમે જે ગરબો શરૂઆતમાં છંદ સંભળાયો એ એકચ્યુઅલી ગરબામાં અમે લોકો પ્રયોગો એવા કરીએ છીએ કે નવા ગરબા લખાવીએ છીએ અને હમણાં જે ગરબો તમે સંભળાવો કહ્યું છે તુષાર શુક્લાએ
લખ્યો છે
ગોરી પૂનમ ની થાય ના માસ આવો
રાસ
હા એટલે એ મારું સિંગલ હતું એવું જે સિંગલ્સ ના કેટલાક પ્રયોગો હું અને મારો દીકરો ડોક્ટર પાર્ક જે તમે વાત કરી એમ કરતા રહીએ
છીએ
તો એવા કેટલાક સિંગલ્સ નું પ્લાનિંગ છે જેમાં નવી કવિતા હોય અને નવું સ્વરાંકન હોય અને એનું પાછું પિક્ચરાઇઝ પણ
બિલકુલ બિલકુલ વાહ તો એ આપના પ્રોજેક્ટ છે અને આપ જયારે પાછા વિદેશ આવો તો અમારી અહીંયા યુકે ની મુલાકાત લેવાનું ભૂલશો નહીં હવે લગભગ દસકો થઈ ગયો છે
કારણ કે મને ખબર છે કે ત્યાં પણ કેટલા બધા રસિકો છે અને મને અનફોર્ચ્યુનેટલી મોકો મળ્યો નથી ઘણા વર્ષોમાં પણ જરૂર જયારે મોકો મળશે ત્યારે અમે બધી રીતે સજ્જ છે તૈયાર છે અને હું ને મારો દીકરો એક કાર્યક્રમ કરીએ છીએ જુગલબંદી જુગલબંદીમાં વી પ્રેઝન્ટ ઓલ સોર્ટ્સ ઓફ ઓલ જોનરીઝ હિન્દી ગુજરાતી સંગીતના પ્રકારો અમે ગાઈ નાખીએ
અરે વાહ
અને એટલે એમાં ખાસ એવા કાર્યક્રમો અમે આપવા ખૂબ ઉત્સુક
છીએ
અને ત્યાંના શ્રોતાઓને માટે ગાવું એ મારે માટે તમારા તરફ થાય
બિલકુલ બિલકુલ
જી
જી ડેફિનેટલી અને અમે પણ રાહ જોઈશું સંજયજી ખૂબ ખૂબ આભાર આપના સમય બદલ વ્યસ્ત છો આપના જીવનમાં છતાં પણ અમારી સાથે વાત કરી અને આપની જે સંગીત યાત્રા છે તે વિશેની ઝલક અમને દેખાડી અત્યંત આભારી છીએ અને આશા રાખી કે ભવિષ્યમાં આ જ રીતે આપના તરફથી સુમધુર સંગીત સતત અમને મળતું રહે અને આપની જે સંજય દ્રષ્ટિ છે તથા સંજય એક વ્યક્તિત્વ તરીકેની જે આપની કરામત છે આપની મહેનત છે એ સદાય રંગ લાવે અને અમે દરેક શ્રોતા ભાઈઓ અને બહેનો બસ આ જ રીતે આવા સુમધુર સંગીતને માણતા રહીએ એ જ ઈચ્છા રાખીએ ખૂબ ખૂબ આભાર સંજયજી
અને સબરસ રેડિયો અને સબરસ રેડિયો સાંભળનારા તમામ શ્રોતા મિત્રોને મારા ખાસ ખાસ વંદન છે આ જ રીતે સંગીત આપણું સાંભળતા રહેજો અને તો જ એ જીવંત રહેશે તમને પણ ખાસ ખાસ અભિનંદન
થેન્ક યુ સો મચ
અને સી યુ એઝ ઓન ધ એર પોસિબલ